भायप भली चहु बंधु की, चारेय भाइयों जो भ्रातृ प्रेम छे, ये भ्रातृ प्रेम मा कोई स्पर्धा नथी, कोई ईर्ष्या नथी, भाइयो भैया में कोई क्लेश नथी, कोई राग द्वेष पण नथी, पण चारे भाइयों जो प्रेम छे, जे संप छे, भ्रातृभाव एने कहू भायप, भ्रातृभाव ने कहू भायप भली सरस मजानी, भाइयो भाइयो वच्चे नो संप आवो बीजो क्या बीजे क्या जोवा नहीं मळे। અને કોઈ પણ પરિવારના ભાઈઓએ જો સુખેથી સંપીને શાંતિથી રહેવું હોય તો ભાયપ ભલી ચહુ બંધો કી આદર્શ નમૂનો જેને કહેવાય, બસ ભાઈઓના સંપને સુમેળનો આદર્શ નમૂનો ક્યાંય પણ જોવો હોય તો આ ભગવાન રામના દશરથજીના પરિવારમાં, અને એનું જે કોઈ અનુસરણ કે અનુકરણ કરશે એ સુખી થવાનો જ છે। એ પરિવારની અંદર પણ સ્વર્ગની નો અનુભવ થશે કે સાક્ષાત સ્વર્ગ ઉતરી આવ્યું હોય। પણ ક્યાં? અયોધ્યાના રાજમહેલની અંદર। ભાયપ ચહુ બંધુ કી ભલી, જો પરિવારની અંદર જ આવો સુમેળ હોય ત્યાં જ રામરાજ સ્થાપી શકાય, પણ પરિવારની અંદર સુમેળ ન હોય તો એ રામરાજ્ય કેવી રીતે સ્થાપી શકવાનો હતો? પેલું અંગ્રેજીમાં કહેવત છે ને, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, સારા કામની શરૂઆત પોતાનાથી થાય, બીજાનાથી, અને બીજાની પાસે અપેક્ષા રાખી શકાય પણ નહીં। મહાત્મા ગાંધી જ્યારે પોતાનો એક સંકલ્પ લઈને આ દેશમાં ઉતર્યા કે મારા દેશને આઝાદ કરીશ, ત્યારે એ પોતે એકલા જ હતા। કોઈ પૂછ્યું તમે કેવી રીતે કરી શકવાનો, તમે એકલા છો, હું એકલો નથી, આખો દેશ છે, આખા દેશને સાથે લેવા માટે શું કરવું? એક રામ નામને સાથે લઈ લીધું, અને રામ નામ આખા દેશમાં હતું, અને એકલા હોવા છતાંય, અને માત્ર સુખ લકડી શરીર છતાંય સમગ્ર રાષ્ટ્રને એક કરીને સ્વતંત્ર કરીને બતાવ્યું, એ પણ એક આદર્શ। દેશને એક કરવો છે તો રામરાજ્ય જોઈશે, અને એમનો એમનું સ્વપ્ન હતું હું દેશમાં રામરાજ્યની સ્થાપના કરીશ, ભલે જે પણ સ્વતંત્રતા તો અપાવી, પણ એકલી વ્યક્તિએ પોતાનું લક્ષ્ય રાખ્યું ક્યાં? ભાયપ ભલી ચહુ બંધુ કી, ભગવાનને પોતાની સાથે રાખીને કર્યું તો રામરાજ સ્થાપી શક્યા, અને રામરાજ પણ આજે પણ ચિરસ્મરણીય, ભૂલાઈ ગયું છે, ઘૂસાઈ ગયું છે એવું નથી, વચ્ચે ઘણા શાસકો થઈ ગયા હશે, પણ કોઈ શાસન હજુ સુધી યાદ રહ્યું નથી, રામરાજ્ય તો યાદ રહે છે। ઘરમાંથી વ્યક્તિગત રીતે કોઈ પણ બાબતને પહેલી આરંભ કરવાની હોય, ડગ્યા વગર, ડગે નહીં ધર્મ ધુરંધર ધીર, એનામાં ધીરતા હોવી જોઈએ, ધર્મના પ્રત્યે આસ્થા હોવી જોઈએ, અને એ ધીરજમાંથી સહેજ પણ ડગ્યા વગર રાષ્ટ્રને રામરાજ્ય પણ સ્થાપી શકે, અને આઝાદ પણ સ્વતંત્ર પણ કરાવી શકે। તો આદર્શ નમૂનો આપણી પાસે જો કોઈ હોય તો માનસની કથા, અને એ રામ પરિવાર જેના વડે રામરાજ્ય સ્થપાયું, અને એ જ રામરાજ્યના આધાર ઉપર ગાંધીજીએ દેશને સ્વતંત્રતા આપી। ભાયપ ભલી જહુબંધ, આજે પણ જો દેશ સંપીને રહે તો આદર્શ રાષ્ટ્ર વિશ્વનું બની શકે છે, પણ સંપ છે જ ક્યાં? પરસ્પર આપણામાં જ એકબીજામાં, આપણા પરિવારની અંદર, આપણા કુટુંબ ઘરની અંદર જ નથી. ત્યાં અંદરો અંદર જ ક્લેશ, એ બધો જ સંઘર્ષ દૂર કરવા માટેનો આદર્શ સ્થાપિત કર્યો હોય તુલસીજીએ પોતાની દ્રષ્ટિથી. તો માનસની અંદર ચારેય ભાઈઓનું જે એક પ્રેમ, ભ્રાતૃ પ્રેમ, અને એને કહ્યું કે સુબંધુ જલ માધુરી સુવાસ, અને એ જળ સુવાસિત મધુર, અને એને દરેકને ગમે. જે વિસ્તારની અંદર જળની સુવિધા હોય, સારામાં સારું પાણી હોય, ત્યાં બધા નિવાસ કરવા માટે તૈયાર થાય કે અહીંયા સારા પાણીની સુવિધા છે, અહીંયા રહેવું છે. આપણી સંસ્કૃતિઓનો વિકાસ પણ ક્યાં થયો? નદીઓના કિનારા ઉપર. તો એ જલમાધુરી સુભાષ એ રીતે સંગઠન થઈને સંઘે શક્તિ કલો યુગે, કલિકાલની અંદર જો સંઘ શક્તિ હશે તો ટકી શકાશે, નહીતર હિન્દુ સમાજને પણ વેર વિખેર થઈને નાશ પામવું પડશે. જો આ જ રીતે અંદરો અંદરના રાગ દ્વેષ ને ક્લેશ હશે, અમે વયમ હિન્દુ રાષ્ટ્ર, અમે એક છીએ. મહાભારતની અંદર જ્યારે ગંધર્વનો બહારથી આક્રમણ થયું ત્યારે યુધિષ્ઠિર બોલ્યા છે, વયમ પંચાધિકમ શતમ, અમે 105 છીએ, ઓછા નહીં. દુર્યોધનને મદદ કરવા માટે એ 100 તો હતા, પણ 5 આવ્યા ત્યારે ગંધર્વ ઉપર વિજય મેળવી છે. એટલે સંગઠન શક્તિ એ જ મુખ્ય કામ કરી શકે છે, અને એટલા માટે કહ્યું કે જલમાધુરી સુહાય, એટલે એ જ સુખનો, સંગઠનનો, અસ્તિત્વનો સાચામાં સાચો સ્વાદ છે, એમ તુલસીજી કહેવા માંગે છે. જો રામરાજ અને માનસના અંદરથી આપેલો આટલો સંદેશો જો આપણે નહીં ઝીલી શકીએ, તો એ રામની સંસ્કૃતિ, એ રામાયણનો ગ્રંથ, એ પરંપરા કેટલી પહોંચી શકશે? તો એનામાં શક્તિ છે કે કોઈ ને કોઈ રીતે આપણને સંગઠિત રાખી શકે છે. આરત વિનય દીનતા મોરી, આ જે સર્જન કરી રહ્યા છે એમાં તુલસીદાસજી એમના પોતાનો વિનય, વિવેક, એનો એમનો જે વ્યવહાર છે, એમનું જે નમ્રતાપણું છે, એ જ સુંદર લલિત મધુર બારી, અને એ ન થોરી સહેજે ઊણું ઉતરે એવું નથી, સહેજે પાછું પડે એવું નથી. ભગવાનની આ પરિવારની અને રામરાજની ભાવનાની સાથે આ માનસ રચનાની અંદર તુલસીદાસજી કહે છે, મારો વિનય, વિવેક, આદર્શ, નમ્રતા આ બધા જ કથાની અંદર સહેજ પણ ઉતરતા નથી. દરેક જગ્યાએ તુલસીજીએ એટલા ઊંચામાં ઊંચો સદભાવ આપ્યો છે નમ્રતા દ્વારા, ઝૂકી જઈને, નીચે નમી જઈને ઊંચામાં ઊંચો ભાવ આપ. એવી વ્યક્તિઓ વિરલ હોય, જૂજ અને મળે ખરી. આપણે જોયું છે કે કૃષ્ણશંકર દાદા આવા વિદ્વાન, આવી મોટી હસ્તી, વિભૂતિ, બ્રાહ્મણ અને તપસ્વી, પણ સૌથી પહેલા બીજાને હાથ જોડી દે, પહેલા જય શ્રી કૃષ્ણ કહી દે. આરતી વિનય દીનતા મોરી, હવે એ વ્યક્તિત્વનો કેટલો મોટો પ્રભાવ પાડી દે. ઝૂકે પણ વ્યક્તિત્વ કેટલું ઊંચું, જે નીચે ઝૂકે ને એનું જ વ્યક્તિત્વ ઊંચું ઉઠે. તુલસીજી એ પણ માનસ ની અંદર આ પોતાનો અભિનય, વિવેક, દીનતા બધો જ મૂકી દીધો. અને કેટલે કેટલે નીચે સુધી તુલસીજી પોતાની જાતે માટે પણ એટલે નીચે ઉતરી જાય, હું તો એક સામાન્ય છું. તુલસી કહુ ન રામ સો સાહિબ સીલ નિર, હું તો કેટલો નાનો છું પણ મારા ભગવાન કેટલા શીલ ચારિત્ર્યવાન છે, એમનું વ્યક્તિત્વ કેટલું વ્યાપક ને વિશાળ છે. એટલે તુલસીજી પોતાની દીન આગળ કેટલી બધી વાતો કરી દીધી, હું તો સામાન્ય છું. અને એ સામાન્ય એની અંદર એ જલ માધુરી તો ખરી જ, પણ એ જળ ઊણું ઉતરે એવું નથી. અત્યારે તો ટેસ્ટ કરાવડાવે ને ત્યારે કેટલા એનું હોય, ટીડીએસ ટીડીએસ ઈડિયટ નહીં ટીડીએસ 1800 હોય, 1800 હોય. બધા ક્યાં હાજર રહેવાના હતા, ક્યાં રામરાજ સ્થપાવવાનું હતું. પણ તુલસીજીએ કહ્યું કે મારી જલમાં ભગવાનની જલમાધુરીની સાથે મારો વિનય વિવેક પણ એ પાણી એ જળ ઊંડું પાછું પડે એવું નથી.